તારીખ 27/5/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 83 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 440
નો અનુભવ છે કે સ્વરૂપ રસ અને પૂજ્યોળ રસ ચૈતન્ય રસ ને પણ પૂજ્યોળ રસ વિરુદ્ધ વિરુદ્ધ છે. જો ચૈતન્ય રસ હોય ને પૂજ્યોળ રસ નો હોય, પૂજ્યોળ રસ હોય ને ચૈતન્ય રસ નો હોય, એટલે વૈરાગ્ય લીધો. ત્રાસમો આપ્યા પાનું વૃક્ષ અને 98 આ ત્રાસી આ લોકોની સ્પેશિયલ ડિમાન્ડ છે. બે ત્રણ પત્રોની મેં થોડા દિવસ છે પ્રખર વિદ્વાન શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જે કૃપાળુ દેવની લગભગ ઉંમરના હતા, એ પણ યુવાન વયમાં હતા. સારો મેળ હતો અથવા વેદાંતિ હોવા છતાં પણ એમનું વર્ણન કંઈક આત્મહિત બાજુનું દેખાવાથી કૃપાળુ દેવનો પત્ર વ્યવહાર એમની સાથે ચાલ્યો છે. જો કે આ પત્ર અપૂર્ણ મળ્યો છે, તો પણ જિજ્ઞાસુ જીવને મોક્ષુજીને એમાંથી સારો એવું મળે એમ છે, એવો પત્ર છે. પત્રે કુશળતા છે, આપના તરફની ઈચ્છું છું. આપના તરફની કુશળતા ઈચ્છું છું. કુશળતા અત્યાર છે. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું. જિજ્ઞાસાથી કોઈ વાત પૂછાવી છે. બહુ ખ્યાતિપાત્ર વિદ્વાન પણ કૃપાળુ દેવને જિજ્ઞાસાથી કેટલીક વાતો પૂછતા. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું, તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ, તે પત્રના ઉત્તર બદલ નથી લખ્યો, જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ પ્રત્યુત્તરમાં, તે પત્ર આ છે. નીચે પ્રમાણે આ છે એટલે નીચે પ્રમાણે છે, બહુ વ્યવસ્થિત રીતે લખેલું પત્ર છે. આ પત્રમાં ગ્રહસ્થાશ્રમ સંબંધિત મારા કેટલાક વિચારો આપને સમીપ મૂકું છું. પોતે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરી લીધો છે. આધ્યાત્મિક પુરુષ હોવા છતાં અને યુવાનીની શરૂઆતમાં પણ અસાધારણ વૈરાગ્ય હોવા છતાં પણ એમણે 2-1 વર્ષ પહેલા લગ્ન કરેલું છે કૃપાળુ દેવ. તો એ સંબંધીના વિચારો શું? જ્યારે આ માર્ગ આત્મહિતનો છે અથવા સ્વરૂપનું એકત્વ સાધવાનો છે, પરથી ભિન્નત્વ સાધવાનો માર્ગ છે, તો પછી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો એ સંબંધે કેવા વિચારો હતા અને પ્રવેશ કર્યો હતો એ આમાંથી જોવા મળે છે. એ વિચારો મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન મરણ થાય. એ પણ લગભગ એ ઉંમરના હતા એટલે એમ લખે છે. આગળ આમાં લખે છે, પછી પાછળ લખે છે કે હું તમારી બે વર્ષ પહેલા એમ કે પ્રવેશ કર્યા છે એમ લખું છું. આ પત્ર હું આસપાસમાં લખેલો છું. એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે, એટલે એ સરખી ઉંમરના હોવાથી તમને લાગુ પડે છે એમ કેવું છે. મારા વિચારો તમને પણ લાગુ પડે એવા, અથવા તમારા વર્તમાન પ્રયોજનમાં ઉપકારી થાય એવા પ્રકારના છે. એટલે એ વિચારો મૂકવાનો હેતુ માત્ર એટલો છે કે કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન વરણ થાય. હવે આ પત્રની અંદર ક્રમનો વિષય ચાલ્યો છે. આપણે જે વિષય વારંવાર લઈએ છીએ, આ એક બહુ મોટો કાર્યક્રમ છે. આખો સંસાર છોડીને સિદ્ધ પદ હાંસલ કરવાનું છે. જે સિદ્ધ પદ પ્રગટ કરવાનું છે, મેળવવાનું છે, એ કોઈ સાધારણ કાર્ય નથી. જગતના જેટલા પણ કોઈ કાર્યો છે તેના કરતા વિશિષ્ટ પ્રકારનું, ઉત્તમ પ્રકારનું અને વિશેષ મહત્વ દેવા યોગ્ય એવું કાર્ય છે. અથવા આ એક એવું કાર્ય છે કે એથી વિશેષ મહત્વ કોઈ પણ જગતના કાર્યને દેવા યોગ્ય નથી. અને એટલા માટે તો છ ખંડના ધણીએ પણ છ ખંડનો વહીવટ એક વાર મૂકી દીધો. એ કઈ નાનું કામ નહોતું, છતાં એ મૂકી દીધો. કેમ કે આ કામનું મહત્વ વિશેષ છે. જો કામ આવડું મોટું હોય તો એ કામ કરવાના ક્રમની કોઈ વ્યવસ્થા હોવી ઘટે છે. શું ગમે તેમ પોતાની મરજી મુજબ ચાલે એવું આમાં નથી ચાલતું કે ચાલો આપણે આપણને ઠીક પડે એ કર્યા કરો. શું પૈસા વાળા હોય એને ઉદાર મનોવૃત્તિ હોય તો દાન દીધા કરે. શરીર સારું હોય તો વ્રત ઉપવાસ આદિ તપશ્ચર્યા આદિ કર્યા કરે. ક્ષોભસમ વધારે મન તન મન ને ધન કે છે, મન એટલે ક્ષોભસમ. ક્ષોભસમ વધારે હોય તો શાસ્ત્રના શાસ્ત્ર ઉથલાવી નાખે, વાંચ્યા જ કરે, સાંભળ્યા જ કરે. એવી જે મન વચન કાયાની પ્રવૃત્તિ અથવા તન મન ધનથી જે કાંઈ પ્રવૃત્તિ કરે એ મનવાની કરે એવું આમાં ચાલતું નથી. એનો કોઈ નિશ્ચિત ક્રમ છે. એ ક્રમ બાજુ ધ્યાન જોવું જોઈએ એમ અહીંયા કહેવું છે કે કયા ક્રમથી શરૂઆત થાય અને કેવી રીતે ક્રમશઃ આગળ વધાય. નહીતર શક્તિનો સમય બધો અપવ્યય થશે, વેડફાઈ જશે. અપવ્યય થશે એટલે વેડફાઈ જશે. જેમ શેરામાં ત્રણે માણસ નાખીને ચૂલે ચડાવી દે, ત્રણે બગડે એવી રીતે લોટ ખાન ત્રણે નાખીને ચલાવો, ચૂડે ચડાવી દો, હલવો થાય, શેરો થાય કે ન થાય, ત્રણે બગડે. એવી રીતે આમાં પણ ક્રમ ઉપર જરા ધ્યાન ખેંચ્યું છે. વિદ્વાન હોવાથી કાર્યના ક્રમ ઉપર ધ્યાન ખેંચ્યું છે. કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન વલણ થાય અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ, જેવો કાર્ય આરંભવો જોઈએ એમ ન કીધો, તે ક્રમ જ્યારથી આરંભ કરવો જોઈએ, શરૂઆત કરવો જોઈએ, તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે. હમણાં જ એવી કાળ કે તમે શરૂઆતમાં છો, આ માર્ગમાં આમાં પ્રવેશ કરવાના જિજ્ઞાસુ છો સત્સંગ માર્ગની અંદર, એટલે તે ક્રમ જણાવવા ઉચિત સમય છે. માટે એ ક્રમ તમને જણાવો, હું બરાબર સમયસર આ વાત મૂકું છું તમારી પાસે. તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સંસ્કારિક હોય ને પત્ર માટે નીકળ્યા છે, અને એ ક્રમના વિચારો સંસ્કારી કેટલું શું સંસ્કાર પૂર્વક કરાયેલા હોવાથી વિચારોને સાંસ્કારિક કહેવામાં આવે છે. વિશેષ શું કહેવું છે એમ કે આ તો ગ્રંથ વાંચીને મેં નક્કી કર્યું છે એમ નથી. શું કે મારા ગુરુએ મને આ ક્રમ સમજાવ્યો તેવી હું તમને કહું છું એમ પણ નથી. એ પ્રમાણે સંસ્કાર મારા જીવન ઉપર છે. શું એવા ક્રમના સંસ્કાર મારા જીવન ઉપર છે અને એ સંસ્કારિત વિચારોને હું રજૂ કરું છું. કોઈની સાંભળેલી વાત, સમજેલી વાત, વાંચેલી વાત, ધારણા કરેલી, યાદ કરેલી વાત, શીખેલી વાત શીખડાવું છું એમ નથી કહેતા. એક એક વાતને મૂકવાની પદ્ધતિ કેવી છે, સામાન્ય માણસ આ રીતે ન લખી શકે. શું આ વિચાર હું રજૂ કરું છું એ સંસ્કારિક વિચારો છે. સાંસ્કારિક, શું સંસ્કારિક ને પણ સાંસ્કારિક હોય ને પત્ર વાટે નીકળ્યા છે. મારા જીવનમાં તો એના સંસ્કાર પડ્યા છે, એ હવે પત્ર વાટે તમારી સામે નીકળ્યા છે, બહાર આવ્યા છે. આપને તેમજ કોઈ પણ આત્મોન્નતિ અથવા પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને તે ખચિત વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે. આ બીજાને લીધા, મનસુખરામભાઈ સિવાય બીજાને પણ આમાં આવે લીધા કે આપને પણ ઉપકારી થશે અને કોઈ પણ જે પોતાના આત્માની ઉન્નતિને ઈચ્છતો હશે, આત્માની ઉન્નતિને અથવા આત્માની ઉન્નતિના પ્રશસ્ત ક્રમને, ઉન્નતિને અને ક્રમપૂર્વક ઉન્નતિને ઈચ્છતો હશે. ક્રમનો અર્થ શું છે? સુવ્યવસ્થિતપણે સારી રીતે વ્યવસ્થિત કામ કરવું એમ કે છે. એમને ભંગ્ર કામ ન કરવું. બહુ મહાન કાર્ય છે, બહુ મોટું કાર્ય છે અને એ કાર્યમાં કોઈ સુવ્યવસ્થા હોવી ઘટે છે તો સુવ્યવસ્થિત રીતે આ કાર્ય થાય છે. જો કે જૈન દર્શનના તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એને આ વાત સિદ્ધિ પહેલા ધ્યાનમાં આવે એવી છે. બહુ વ્યવસ્થિત પ્રતિપાદન છે તત્વનું અને આત્મહિતનું જે પ્રતિપાદન છે એ એકદમ એટલું બધું વ્યવસ્થિત છે કે જૈન સાહિત્ય સિવાયના જગતના તમામ ધર્મોના સાહિત્યમાં એ જાતની સુવ્યવસ્થા ક્યાંય જોવામાં આવતી નહીં છે. અને કોઈની સરખામણી કોઈની સાથે કરી શકીએ કે બીજામાં થોડુંક ઓછું છે, આમાં થોડુંક વધારે છે એવું પણ નથી. એટલો બધો ફરક છે. એનું કારણ એ છે કે અહીંયા આત્મહિતનો બોધ છે. જૈન દર્શનમાં જે આત્મહિતનો બોધ છે એનો પાયો વિજ્ઞાન છે, વસ્તુ વિજ્ઞાન છે. એનો પાયો વસ્તુ વિજ્ઞાન છે. પદાર્થનું જે વિજ્ઞાન છે એના આધારે પદાર્થ પોતે સ્વયં બોધ સ્વરૂપ હોવાથી પદાર્થ વિજ્ઞાન જે આત્મહિતના લક્ષ્ય સમજે એને આત્મહિત થયા વિના રહે નહીં. અન્ય લક્ષ્ય સમજે તો પદાર્થ વિજ્ઞાન કદાચ સમજાય પણ આત્મહિત ન થાય. એટલી શરત છે કે આત્મહિતના લક્ષ્ય સમજવું જોઈએ. આપને તેમજ કોઈ પણ આત્મ ઉન્નતિ ઈચ્છનારને અથવા આત્મ ઉન્નતિના પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને, બે વાત લીધી, આત્મ ઉન્નતિના ઈચ્છનારને અને આત્મ ઉન્નતિના પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને. પ્રશસ્ત એટલે આત્મકલ્યાણકારક, એને ખચિત એટલે ચોક્કસપણે. ખચિત નો અર્થ થાય છે ચોક્કસપણે. તમારે હિન્દીમાં ખચિત શબ્દ નહીં હોય, ખચિત એટલે ચોક્કસપણે. વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે, એમ મારું માનવું છે કે નક્કી તમને ચોક્કસ ઉપયોગી થઈ પડશે. તમને અત્યારે ઉપયોગી થવું પડશે અને જે જીવો આત્મહિતના ઈચ્છતા હશે બધાને વધારે ઉપયોગી થઈ પડશે એમ માનીને મારા ગ્રહસ્થાશ્રમ સંબંધેના વિચારો અહીંયા પ્રસ્તુત કરું છું. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ એટલે શા માટે આવ્યા છો, તમારી સમીપ આજુબાજુમાં આ સઘળું શું છે, તમને તમારી પ્રતીતિ છે, ખાતરી છે, કઈ જાતની તમે, કઈ જાતની એટલે ખાતરીમાં કઈ જાતની, તમે વિનાશી છો, તમે અવિનાશી છો કે તમે કોઈ ત્રિરાશી છો, એટલે વિનાશી અને અવિનાશી અને એવા અને ત્રિરાશી કીધા છે જેવી પદ્ધતિ લખવાની. એવા અનેક પ્રશ્નો હૃદયના તે ધ્વનિથી પ્રવેશ કરશે. શું સૂચવે છે આટલી વાત? શું બતાવે છે? કોઈ પણ જીવ હો, ગમે તે સંપ્રદાયમાં એનો જન્મ હોય, એની સાથે વાંધો નથી, જૈન હો અજૈન હો કોઈ પણ હો, જે આત્મકલ્યાણ અર્થે તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં જવા માગે, ઊંડો ઉતરવા માગે, તો એના અંતરમાંથી અવાજ ઉઠશે, પ્રશ્ન ઉઠશે પહેલા, નેપથ્ય એટલે એના આત્મામાંથી, અંતરાત્મામાંથી પ્રશ્નો ઉઠશે. શું કેવા પ્રશ્નો ઉઠશે? કે હું કોણ છું, તમે કોણ છો, એટલે પોતે કોણ છે, તો ખરેખર હું કોણ છું, મને લોકો ઓળખે છે એવો હું ખરેખર છું કે હું કોઈ બીજો છું, મને જે રીતે ઓળખવામાં આવે છે એવું ખરું મારું સ્વરૂપ છે કે મારું સ્વરૂપ કોઈ બીજું છે અને હું ઓળખાવું છું કોઈ બીજી રીતે, ખરેખર શું શું હું ખરેખર કોણ છું, એમ તમે કોણ છો, એમાં હું ખરેખર કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું જે 15મા વર્ષે કાવ્ય લખ્યું છે એ વિચારધારા અહીંયા મૂકી છે. ક્યાંથી આવ્યો છું હું? મનુષ્ય થયો પણ ખરેખર કોણ, અને આવ્યો ક્યાંથી? કેમ કે બીજા પ્રાણીઓ પણ પ્રત્યક્ષ નજર સમક્ષ જોવામાં આવે છે, ગાય બળદ કૂતરા ભેંસ નાના મોટા અનેક પ્રાણીઓ જોવામાં આવે છે, એ જીવો એવા કેમ અને હું આવો કેમ? ક્યાંથી આવ્યો હું? કેમ કરતા મનુષ્ય થયો? ક્યાંથી આવ્યો એનો અર્થ કે કેમ કરતા હું મનુષ્ય થયો? કયા ક્ષેત્રે કયા પ્રકારના પરિણામો કરવાથી એ પરિણામોના કારણના કાર્ય રૂપે હું મનુષ્ય છું અને બીજા જેવો મનુષ્ય નથી, પણ આવું કેમ, શા માટે આ કારણ કાર્યનો પ્રશ્ન ઉઠે છે અંદરમાંથી. કેમ આવ્યા છો અહીંયા, શું કરવા આવ્યા છો, પેટ ભરવા આવ્યા છો એમ કે છે, એ તો કેવી રીતે ભરે છે, કુટુંબ પરિવારનું પેટ ભરવા આવ્યા છો, તો કોઈ ચકલી એના બચ્ચાને ખવડાવે છે, એક દાણો બે દાણા વીણી આવીને ક્યાંકથી એને મોઢા મૂકે છે, ચાટમાં દાંત નાખે ને, કેમ આવ્યો છો, શું કરવા અહીંયા આવ્યા છો, ખાલી આ અનુકૂળતા ને પ્રતિકૂળતા, સગવડ ને અગવડ એનું ધ્યાન રાખવા જ આવ્યા છો કે કોઈ વિશિષ્ટ કામ માટે આવ્યા છો, આવ્યા છો શું કરવા અહીંયા, તમે તમારું ફરજ શું છે અહીંયા આવવા માટે, શું તમારી સમીપ એટલે આજુબાજુના આ સંયોગો છે એ કેમ એવા છે, શું છે એટલે કેમ એવા છે, તેને કેવા પ્રકારના સંયોગ ને કેવા પ્રકારના સંયોગ, એમ કેમ એક હાંગલામાંથી ખીચડી ખાનાર એક માંદો પડે અને એક તંદુરસ્ત થાય, શું કારણ આજુબાજુ આવું કેમ, શું કારણ છે, કોઈને ને કોઈ ગરીબ, આ બધું આજુબાજુ શું છે, કયા કારણે છે, શું છે એટલે હું શું કરવા, અથવા હું ઈચ્છું એટલું બધું કેમ નથી થતું અને બધા ઈચ્છે એવું પણ કેમ બધું નથી થતું, આ બધું શું છે આજુબાજુ, આની વ્યવસ્થા શું, અથવા આવા પ્રશ્નોનું સમાધાન શું, આ તો મૂંઝવણ થાય એવી બધી વાત છે. શું અને મિથ્યાત્વ વ્યવસ્થામાં જીવને ક્યાંય સમાધાન થતું નથી. સૌથી મોટું દુઃખ હોય તો મૂંઝવણ અને ટેન્શનનું છે, ઉકળાટ ઉકળાટ ઉકળાટ, બારમાં બધી અનુકૂળતાઓ થયા પછી પણ અંતર દા છૂટતો એથી દયા કરે, અંદરમાં આત્મા હળગે છે, શું આગ લાગી હોય એવી રીતે હવે દા છે એ ચાલુ રહે છે. કારણ કે ક્યાંય સમાધાન થતું તમારી તમને પ્રતીતિ એટલે ખાતરી છે કે હું નાશ પામીશ કે હું નાશ નહીં પામું કે કઈ ત્રીજું થશે. હું વિનાશી છું, અવિનાશી છું કે ત્રિનાશી છું, બીજું કોઈ એમાં છે? આશી આશી લીધું છે ને, વિનાશી અવિનાશી, પછી આશી ત્રિરાશી, ત્રીજું કઈ છે? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. હૃદયમાં કહો, અંતરંગમાં કહો, અંતરથી ઉઠેલા પ્રશ્નો કહો કે હૃદયમાંથી ઉત્પન્ન થયેલા પ્રશ્નો કહો, એ સાધુ ભાષા છે. હૃદય છે, નેપથ્ય છે, એ સાહિત્યની ભાષા છે, અધ્યાત્મના સાહિત્યની ભાષા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે યથાર્થ જિજ્ઞાસુ છે એના અંતરાત્મામાંથી આ બધો પ્રશ્નો પહેલા ઉઠશે. આવા પ્રશ્નો ઉઠ્યા વગર રહેશે નહીં, અને જ્યાં સુધી એવા પ્રશ્નોનું સમાધાન નહીં થાય શું ત્યાં સુધી એને ક્યાંય ચેન પડશે નહીં. અને એનું ચેન એક વાર ન પડે તે જરૂરી છે. શું હા, તો એની વાત પૂરો લાગે, નહીતર મને ખબર છે એમ થઈ જાય. ચેન ન પડે ને ઉલટાને એને શું લાગે? આ બધું મને ખબર છે, હું સમજુ છું, હું જાણું છું, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે. એનો ખરેખર પ્રવેશ યથાર્થ ક્રમ પૂર્વક થયો નથી. એમ થાય તો અને આવા અંતરાત્મામાંથી પ્રશ્નો ન ઉઠે તો એ જીવનો ક્રમ યથાર્થપણે શરૂ થયો નથી. પૂર્ણતાના લક્ષ્ય પહેલા કેવી દશા હોય એની વાત લીધી, ઠીક. પૂર્ણતાના લક્ષ્ય તો ક્રમ વસ્તુ વાસ્તવિક શરૂઆતનો ક્રમ શરૂ થાય મુમુક્ષુતાના. મુમુક્ષુતાના પહેલું કદમ ત્યાંથી શરૂ થાય, પહેલું પગલું ત્યાં મૂકે વાસ્તવિક શરૂઆતનો. પણ એ ન હોય તો શું હોય એના ક્રમમાં લ્યો, ઠીક. આવો સ્પષ્ટ રીતે સુધી ન હોય તો શું હોય, ઠીક. એ પ્રશ્ન આવે છે, પૂર્ણતાનું લક્ષ્ય નથી થયું તો હવે શું હોય અમારે? આવા પ્રશ્નો ઉઠ્યા છે અંદરના આત્મામાંથી, આ પ્રશ્નો ઉઠવા ઉઠ્યા છે અને એનું યથાર્થ સમાધાન આત્મામાંથી ન મળે ત્યાં સુધી વેચા નહીં થાય. પુસ્તકમાંથી મળવાની વાત નથી, અહીંયા પ્રવચનમાંથી મળવાની વાત નથી. શું પ્રશ્ન પણ નેપથ્યમાંથી અને ઉત્તર પણ નેપથ્યમાંથી આવો જોઈએ, એ યથાર્થ છે. મેળવી લેવા જેવી વાત છે. હું તો શું છું કે તત્વજ્ઞાન નો અભ્યાસ તો કરે છે લોકો, પણ એકેડેમિક સ્ટાઇલથી કરે છે. શું યુનિવર્સિટીમાં ભણવા જાય, વિશાળમાં ભણવા જાય, એમ આપણે અહીંયા શિક્ષણ વર્ગમાં ભણવા જાય. આપણે શિક્ષણ વર્ગ ચાલે છે કે ધાર્મિક શિક્ષણ વર્ગ? હા, તો આપણે બધું કાર્યક્રમ ચાલતા જ હોય છે. શિક્ષણ વર્ગમાં વર્ગમાં વર્ષમાં બે વખત કરીએ, બીજું પણ ચાલતા હોય ત્યાં શિબિરો હોય ત્યાં પણ એના ક્લાસ ચાલે. તો એવો કયા પ્રકારે એનો અભ્યાસ કરવો તત્વજ્ઞાનનો? શીખવાની દ્રષ્ટિએ શીખી લેવાના પદ્ધતિઓ નહીં. શું તમને આવડી ગયું તો એમાં પરીક્ષા લેવાય, માર્ક મળે, એ બધું હોય ને, એ બધું એકેડેમિક સ્ટાઇલ છે આખી, એ યથાર્થ નથી. આ રીતે અંદરથી આવવું જોઈએ. પછી અંદરથી ના આવતું હોય એટલે કાંઈ ને કાંઈ પ્રચાર પ્રસારના નિમિત્તે ચાલતું હોય. કોઈ જીવ એવો હોય છે કે આ લાઈનમાં આ પ્રકારે આવે છે, બધા તો કઈ આવી શકે નહીં, બધા આવવાનો પ્રશ્ન પણ નથી. કોઈ જીવ એવી યોગ્યતા વાળો હોય તો અંદર માંથી એને આવી, અંદર માંથી આવે એ લાઈને ચડી જાય, બાકી તો રૂઢિગત પ્રમાણે જે ચાલતું હોય તે પ્રમાણે ચાલે. પોતાને જે પ્રકારના પરિણામ થયા એમાં આવા થયા કે ન થયા, આ એક મહાપુરુષ છે જેમણે આ પ્રકારે પરિણામ ઉત્પન્ન થયેલા છે, પછી એ પોતે માર્ગ ઉપર મોક્ષ માર્ગ ઉપર આવેલા છે, ભવભ્રમણને છૂટવાના ઉપાય મળી ગયો છે એમને, કે આ પ્રકારમાં હતા તો મને એવો પ્રકાર થયો કે ન થયો એ મેળવી લેવો. સર્ટિફિકેટ પોતાનું પોતે પોતાનું સર્ટિફિકેટ નક્કી કરી લે કે આપણે ફેલ છીએ કે પાસ છીએ, સીધી વાત છે. આવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ઘેરાયો, આવા પ્રશ્નો ચારેય બાજુથી ઘેરો થયેલો, કેટલાય પ્રશ્નો ઉઠવા માંડ્યા છે, શું આ બધું દુનિયા હાલે છે કેવી રીતે, હવે તકલીફ શું થાય છે, કે માણસ સાચું બોલે ને નુકસાન થાય અને ખોટું બોલે લાભ થાય, તમારે સમાધાન કેવી રીતે થાય? અપ્રમાણિક બને ધંધો કરે અને પૈસા વાળો થાય, કતલખાનું ચલાવે અને બંગલાનું વાતરું ફેરવે, ઠીક, અને પ્રમાણિકતાથી સાચી રીતે મર્યાદિત નફાથી નફો પણ વધારે ન લેવો, એમ કે આટલા ટકા નફો લેવાનું શાસ્ત્રમાં આજ્ઞા છે, શું એ 6 ટકા નફો લેવો કે 10 ટકા કે 12 ટકા 15 ટકા જે કઈ નથી, એને કઈ સગવડ મળે નહીં, એને ફૂટપાઈ ઉપર પગ ઘસીને હાલવું પડે, એને તકલીફ પડે, તાક તરખો ઉઠવા પડે, આપણું છે શું, કેવી રીતે આ વ્યવસ્થા છે જગતની, સમાધાન થાય છે? આજુબાજુ આવું બધું આજુબાજુ કેમ છે, ચિત્ર વિચિત્ર આવું બધું કેમ છે, શું એવું અંદરથી પ્રશ્ન ઉઠે અને એનો સમાધાન ગોતે ત્યારે એને જિજ્ઞાસાની અંદર આત્મા ઘેરાઈ જાય. એક વખત તો એ બધા પ્રશ્નોથી આત્મા ઘેરાઈ જાય છે એમ કે છે. હા, એક વાર એની ઊંઘ ને ખાવું પીવું બધું, શું ખાવા પીવામાં રસ પડે નહીં ને સૂએ ત્યારે ઊંઘ આવે નહીં, ઊંઘ આવે જ નહીં પછી શું કરે. હા, એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે, પછી બીજા આડાવડા વિચારો નહીં આવે, આમ કરો ને તેમ કરો ને આ મેળવો ને આ ભોગવું ને આ કરી લો ને તે કરી લો ને એ બધા પછી વિચારો આવશે, બધા ધાવ ધામાં પડતા મૂકવા પડતા મુકાઈ જશે. શું યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, જો યદિ એ વિચારોથી જેવી છેવટે સિદ્ધિ છે, એ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોના મનનથી અનંતકાળનું મુંજન તળવાનું છે, તથાપિ તે સર્વને માટે નથી, બધાનું એવું નથી બનતું એમ કહે છે. આ તો તમે કોઈ એવી એવી યોગ્યતાવાળા છો એટલે આ વાત મૂકી છે તમારી પાસે, રજૂ કરું છું, આ વાત બધાને પણ લાગુ પડશે, કેમ કે આમાં કોઈ કૃત્રિમતાથી કર્યું થતું નથી, જેમ કે તત્વજ્ઞાનના ક્લાસમાં તત્વજ્ઞાન શીખવાય છે એ વ્યવસ્થિત શાસ્ત્ર પદ્ધતિથી શીખવાય છે, છતાં બધાને અંદરમાંથી આ બધા પ્રશ્નો નથી ઉઠતા અને એ પહેલા જવાબ મળી જાય છે, પ્રશ્નો ઉઠે નહીં ને એ પેલા જવાબ મળે તો હાલત બગડે કે ન બગડે, એ કયો છે, ભૂખ લાગ્યા વગર હેતુકનું ખાઈ લઈએ, હેતુકનો મતલબ બહુ જ્યાદા કાઠિયાવાડી ભાષા છે. શું ભૂખ લાગી ન હોય ખૂબ ખાઈ લે, શું થાય? પેટ બગડે, બીજું કાંઈ ન થાય. એક જિજ્ઞાસામાં આવ્યા વિના એને બધું સમજવાનું ભૂલી જાય છે. થાય છે શું? પોતે જિજ્ઞાસામાં આવતો નથી અને એને બધું સમજવાનું ભૂલી જાય છે. એને એ સમજણ પોતાને કામમાં આવતી નથી. એટલે ત્યાં પણ પ્રશ્નો કરવાય છે. દરેક કોને કહેવાય, ગુણ કેનો કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, જીવનું સ્વરૂપ શું, જળનું સ્વરૂપ શું, પ્રશ્ન ઉઠાવે છે. શું કરવા? જિજ્ઞાસા હોવી ઘટે છે. જિજ્ઞાસા વગર ને કામો છે. હા, અંદર માંથી પ્રશ્ન ઉઠ્યો છે. ઉપર ઉપર થી ખાલી કુતુહલ વૃત્તિ થી સમજે, જાણવા ખાતર ના કુતુહલ વૃત્તિ થી એને સમજવા મળે તો એમાં કઈ કામ થાય નહીં. એટલા માટે કહ્યું કે આ બધાને માટે નથી, અંદરથી પ્રશ્ન ઉઠે એના માટે છે એમ કહેવું શું કરું છું. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે. શું યદિ? એટલે જો એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે, એ વિચારોમાં વિવેક પ્રાપ્ત થવાથી અવ્યાબાદ બાધાને પહોંચે એવા સુખની પ્રાપ્તિ જો થાય છે. એટલે જો લેવું, જો ઈચ્છા છે અને જો તેની પ્રાપ્તિ થાય છે, અને જો એ જ વિચારોના મનનથી અનંતકાળની મૂંઝવણ પણ થઈ જવાની છે, ટેન્શન અનંતકાળ. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા તેને જે સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. વાસ્તવિક દ્રષ્ટિ જોતા એટલે જીવોના પરિણામોની વાસ્તવિકતા જોવામાં આવે તો એ વાતને છેવટ સુધી પામે, અવ્યાબાદ સુખને છેવટે પામવાનું ને તેને છેવટ સુધી પામે એવા પાત્રો, એટલે યોગ્યતા વાળા જીવો. શું? પાત્રતા વાળા જીવો. તેની ન્યૂનતા બહુ છે, ઘણા ઓછા છે. ન્યૂન એટલે ઓછા, બહુ ઓછા જીવો આવા હોય છે. કેટલા હજારોમાં લાખોમાં કોઈ એક નીકળે નિરંજીવ. શું? બાકી બધું રૂઢિગત પ્રમાણે હાલા કરે, રીતે સંપ્રદાયમાં હોય એ પ્રમાણે કાર્યક્રમ બધા ચાલ્યા કરે. કોક જીવ આમાંથી નીકળે છે. આ એક જગતના જીવોની વાસ્તવિકતા રહેલી છે. શું? સંખ્યા અપેક્ષાએ દુર્લભ છે, કાર્ય કરવાની અપેક્ષાએ કાર્ય સુલભ અને સરળ છે, પણ સંખ્યા અપેક્ષાએ દુર્લભ છે. એમ આપણે નંબર લગાડી દીધો છે એમ કેવું છે. શું અંદર થી એમ આવવું જોઈએ પોતાના આત્મા માટે કે ઘણી સંખ્યા ભલે ઓછી હોય, લાખો કરોડોમાં, હજારો લાખોમાં નહીં, લાખો કરોડોમાં કોઈ એક જે સમય દર્શન પામતો હોય તો એમાં મારો નંબર હોવો જોઈએ. આ નંબર થી આવવું જોઈએ. શું? હું બાકી રહી જાવ એમ ના ચાલે. શું? મારો નંબર પહેલા આવવો જોઈએ, અહીંથી ઉપર આવવો જોઈએ. શું? હા, 608 માં મારો નંબર છે, ઉપર રિઝર્વેશન થઈ ગયું છે. શું? ઉપર રિઝર્વેશન થઈ ગયું છે પહેલેથી, તો બીજું કઈ એમાં ગડબડ ચાલે એવું નથી. એ અંદરથી ભણકાર આવવો જોઈએ. ગુરુદેવ કહેતા આ એક એવી વાત છે. શું? તીર્થંકરોના હૃદયની વાત ખુલ્લી મૂકી દીધી જોઈએ આ કાળમાં. શું? જો પાત્ર દૂર હોય તો એને સાંભળીને મોક્ષ ના ભણકારા આવ્યા વિના રે નહીં. ગર્ભના હતી ગુરુદેવ ને, આ સિંહ ગર્ભના હતી. સોગાને જે લખે છે કે ભગવાનસિંહની ગરિમા થાય તો લોકો ભયભીત થઈ જાય. આ સિંહની ગરિમા એ છે, ગુરુદેવ નથી કહે છે એમણે, પરંતુ મૈત્રી બહુ સિંહની ઉપમા આપે છે, એમને સુગાનીજી સિંહની ઉપમા આપે છે. નિડરતા હતી ને, ઘણી નિડરતા હતી, બધા સંપ્રદાય વિરુદ્ધ થઈ ગયા. કનક વસી વાળા પેલા વિરુદ્ધ થયા, પછી દોરા વસી વાળા નો વારો આવ્યો, પછી આ દિગંબરો નો વારો આવ્યો, બધા વિરુદ્ધ થઈ ગયા. કઈ એમને લેવા કે લેવા, દાંડી પીટી ને સત્ય ને જાહેર કર્યું. આમ છે શું, માને ન માને વસ્તુના સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ બદલાય એવું નથી. આ સિંહની ગર્જનાથી જીવો નિર્ભય થાય છે, ઓલા સિંહની ગર્જનાથી ભયભીત થાય છે, આ સિંહની ગર્જનાથી નિર્ભય થશે બધા. ફરીથી પારમાર્થિક સ્વાર્થ કહેવાય છે. બીજાને ચાન્સ આપવો કે ન આપવો એ પ્રશ્ન છે, મારે તમારું કરી લેવું છે. એમાં એમાં એક વાત છે, ઠીક છે, કઈ વાત, હું ખુલાસો કરું છું. એમાં એમ છે, કોઈ જીવ એવા હોય કે હું મારે મોડું થાય નો વાંધો નહીં, પણ એ પામી જાય ને ભલે પેલા પામી જાય. ઠીક છે, બીજા બીજા પામે છે ને, મારે ભલે મોડું થાય પણ એ પામતો હોય તો હું પેલા એને સગવડ કરી દઉં. એ પરોપકાર ગણવા કે ન ગણવા કે નહીં, ઠીક. હવે સ્વાર્થ એવો છે કે જે બીજા પામે કે ન પામે, ભલે સ્વધાય પામો, આપણને એનો વાંધો નથી. કઈ એમાં એ વાંધો નથી કે બીજા ન પામે, પણ બીજા પામે તો મારે તો પામવું છે. હું રહી જવા માંગતો નથી, કોઈ રહી જાવતો રહી જાવ, ન રહી જાવતો ન રહી જાવ, હું બીજું હું મારું બગાડીને કઈ કરવા માંગતો નથી. એવા જે સ્વાર્થી છે, મતલબી છે, એ કેવા સ્વાર્થી ગણવા એમ પૂછો, પ્રશ્ન એ છે. એ સાચા સ્વાર્થી છે. કેવા? એ સાચા સ્વાર્થી છે. અમુસ્તોય કોઈ જીવ કોઈનું ભલું બુરું કરી શકતો નથી, એ તો વસ્તુની મર્યાદામાં નથી. પછી કરવા નહીં કરવાનો ક્યાં પ્રશ્ન ઉભા થાય છે? પોતાનું કરી શકે છે ભલું કે બુરું, તો પોતાનું ભલું કરે એ સ્વાર્થી છે અને તે સાચો સ્વાર્થી છે, અને એવા સ્વાર્થી થવા યોગ્ય છે, એમાં કઈ વાંધો નથી. બીજાનું કોણ ખરાબ કરી શકે? મસ્ત એક સનાતન સંપ્રદાય જેવો છે કે કોઈ પણ જીવ આત્મકલ્યાણને પામતો હોય, એના કારણને પામતો હોય, કે કારણના કારણને પામતો હોય, તો એવું કારણ પ્રાપ્ત થવામાં પોતાની અનુમોદના જ હોય, એથી બીજો પ્રકાર કોઈ દિવસ હોય શકે નહીં. એ વાત તો સાફ છે, એની વાત નિયત છે. ઠીક, કરી શકે કે ન કરી શકે? તો કરી ન શકે, અનુમોદના કરી શકે, પામો બધા જીવો પામો. શું કે છે અહીંયા? વાસ્તવિક દ્રષ્ટિથી જોતા તેને છેવટ સુધી પામનારા, સત્યનો છેડો લેનારા, તળિયે સુધી પહોંચનારા, છેવટ એટલે તળિયે પહોંચનારા, એવા પાત્રોની ન્યૂનતા બહુ છે. એવું પાત્ર કોઈક જ મળે, અને એવું કોઈ પાત્ર હોય તો એ પાત્રની અનુમોદના કરવી જોઈએ કે મારે પણ આવું થવું છે, અને કોઈ આવું હોય તો એ વિશેષપણે આદરણીય પાત્ર છે, એ વિશેષપણે વિશિષ્ટપણે આદરણીય છે. કાળ ફરી ગયો છે. શું? અત્યારે જીવોના પરિણામ ઘણા વિપરીત ચાલે છે. સંસારી જીવોના પરિણામ તો વિપરીત ચાલે છે, પણ ધર્મના ક્ષેત્રમાં રહેનારા કહેવાતા ધાર્મિક જીવોના પરિણામોમાં પણ વિચિત્રતાનો પાર નથી. હા, 1945 105 વર્ષ થયા, 2050 ચાલે છે. 1945 માં લખાયેલો પત્ર છે. બધા કાળે એમ જ છે. અત્યારે આ જરા વધારે પ્રમાણ છે. અત્યારે આ જરા જૈન ગ્રંથકાર નિંદક હુંડાઓ સ્વરૂપિણી જોડા જ્ઞાનત જાણી ચૂપ રહીએ જગમયજીના થોડા જ્ઞાનત રાઈએ પદ લખ્યું છે. કે જૈનો હશે એ જૈન ગ્રંથના નિંદક થશે કે આને પાણીમાં પધરાવી દો. તમે પધરાવો સોનગત્ય છપાણો છે, આને નાખી દો પાણીમાં, દરિયામાં પધરાવી દો. હવે પણ આ જૈન ગ્રંથ છે, જૈનાચાર્યનું લખેલું છે. અહીં તો વિચાર કરો, હિનવાણી છે. એમને કેને લીખ્યું છે? જ્ઞાનદ્રાયજીને થયા કેટલા વર્ષ થયા? જ્ઞાનદ્રાયજીએ લીખ્યું છે. જૈન ગ્રંથ કે નિંદક હુંડાવ સર્પિણી જોડા, હુંડાવ સર્પિણી કાળ છે. જ્ઞાન તો જાણી ચૂપ રહીએ જગમાં જીણા થોડા. આ બધું જાણીને ચૂપ થઈ જશે. હા, કલિયુગ ગ્રંથ બડે ઉપકારી, એમ આ લખ્યું છે. એ પદમાં આ છેલ્લે છે, કલિયુગ ગ્રંથ બડે ઉપકારી. આ ગ્રંથ બહુ ઉપકારી છે, જીનવાણી નો ઘણો ઉપકાર છે. તો કે હુંડાવ સર્પિણી કાળમાં એ ગ્રંથોને પણ નિંદા કરનારા નીકળશે, એ ગ્રંથની પણ નિંદા કરનારા નીકળશે. એના ઉપરથી વિચાર આવ્યો હતો. જૈની જીન પ્રતિમા કે નિંદક હુંડાવ સર્પિણી જોડા, જીનેન્દ્ર પ્રતિમા, અરિહંત પ્રતિમા હોય, આ બાને ન જોઈએ, આ બાને ન જોઈએ, આ બાને ન જોઈએ. પ્રતિમા છે, અરિયંત મુદ્રા છે. ખલાસ થઈ ગઈ, વાત ઠંડો થઈ ગયો. મુદ્રા જોઈને જે ઠંડો થઈ ગયો. મિત્રાટા છે, ધ્યેય છે, જીવનું એ ધ્યેય છે. વેચાણ ન થાય એનો અનાદર થાય. ગુરુદેવ ની વાણી નો ગુરુદેવ ના ધામ માં અનાદર, એ બધું હુંડા સ્મરણ નું જોર છે. ચાલો, કાળ બહુ ફરી ગયો છે. એ વસ્તુનો એટલે સત્યનો, સત્યને ગ્રહણ કરવાનો, અધીરાયથી એટલે ક્રમ છોડીને પોતાની મરજી પ્રમાણે સ્વચ્છંદતાથી, ઉતાવળથી, અથવા અશૌચતાથી, એટલે કે અપ્રમાણિકપણે મલિન પરિણામોને સાથે રાખીને, સાધન ખોટા સાથે રાખીને. શું જેનું સાધન ખોટું એનું સાધ્ય કદી સાચું હોય શકે નહીં. અશૌચતાથી અંત લેવા જતા શું ઘેર નીકળે છે, મલિન પરિણામ. શૌચ, શૌચ એટલે પવિત્ર, અશૌચ એટલે મલિન. અપવિત્ર કહો કે મલિન કહો, દ્રષ્ટાંત તરીકે શું છે કે અનિતિથી પણ કાર્ય કરવું છે, નીતિ છોડીને પણ કાર્ય કરવું છે. અમારે સત્ય જોઈએ છે, ભલે અમારે નીતિ છોડવી પડે એમ ન ચાલે. માર્ગ નિર્દોષતાનો છે, સર્વાંગ નિર્દોષતાનો માર્ગ, પરિપૂર્ણ જીન માર્ગ છે. કેમ કે જીનેશ્વર પોતે સર્વાંગ સંપૂર્ણ નિર્દોષ થયા, એનો ઉપાય પણ એ જ છે. એના ચારે પડખા નિર્દોષ હોવા જોઈએ. વ્યવહાર શુદ્ધ પણ હોવી જોઈએ. વ્યવહાર, વ્યવહારમાં અને પરિણામોની અંદર, કાર્યક્રમની અંદર પણ શું ક્યાંય પણ મલિનતાની વાત ન હોવી જોઈએ. શું મલિન પરિણામથી સત્ય પવિત્ર વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે તો રાગ વિતરાગતાને સાધતો નથી. સુભ્રમ એવા છતાં વિતરાગતાનો નથી સાચો, અશૌચતાથી એની પ્રાપ્તિ નથી લેતી, એ અશૌચ છે. આમ લઈએ તો વ્યવહારે હું બીજા પરિણામ લઈએ, પણ અહીંયા લઈએ તો રાગથી વિતરાગતા નથી સજાતી, કેમ કે અશૌચ પરિણામ છે, મલિન પરિણામ છે. અધિરાય છે અથવા અશૌચતાથી 22મા વર્ષે આ બધો પત્ર લખેલો છે. વિદ્વાનને પત્ર લખ્યો છે ને એટલે ભાષામાં થોડી વિદવત્તા આવે છે. જો શબ્દ વાપરવાનું મને યદિ શબ્દ વાપરો છે, જુઓ યદ્યપિ યદિ તથાપિ અંત લેવા જતા એ રીતે એના છેડે પહોંચવા જતા ઝેર નીકળે છે, ઠીક કેવો શબ્દ પ્રયોગ કર્યો છે. બધી ગડબડ મોટી થઈ જશે, આપણે છે ખોટી રીતે સાચી વસ્તુ મેળવવા જતા સાચી વસ્તુ હાથમાં આવે તો પરિણામ શું આવશે, કે જીવન બગડી જશે, ઝેર નીકળશે. અધિરાય એટલે અક્રમ, સ્વચ્છંદ સ્વચ્છંદપણે, અને ભાગ્યહીન અપાત્ર બંને લોકથી ભ્રષ્ટ થાય છે. જેનું હોનાર સારું નથી અને જે પાત્રતામાં આવ્યા નથી એ આ લોકથી પણ ભ્રષ્ટ થાય છે અને પરલોકથી પણ ભ્રષ્ટ થાય છે. આ જીવન પણ એનું વ્યર્થ જશે, આવતો આવતા ભાવો પણ એના બગડી જશે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા તે ગુફાનું દર્શન ઘણા વખત સુધી દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માનીને, અમુક સંતો એટલે શું, સંસ્કાર લઈને કોઈ બી સંતો આવ્યા છે એને ક્રમ નથી લાગુ પડતો. શું જે સંસ્કાર લઈને આવ્યા છે એને જરાક ક્યાંથી નિમિત્ત મળશે અને ફરાક પકડી લેશે, નારકીમાં વેદનાના નિમિત્તે પકડશે અને વેદના સંકેત કહે છે. તો કોઈ જૈન પ્રતિમાનું દર્શન માત્રથી પામશે સંકેતને, કાંઈ એને સમજાવવાની જરૂર છે, શાસ્ત્ર વાંચ્યા તો આત્મ સ્વભાવ સ્ફુરી જાય છે. પૂર્વક ક્રમ કરું છું પણ આગોમાં દેખાય નહીં ને, એટલે અમુક સંતોને બાત રાખી બિચારી બધા આગલા ભાવની કોને ખબર પડે, ચાલો કૃપાળુ દેવ છે આગલા ભાવે શું કર્યું છે શું ખબર પડે, ગુરુદેવને તો સુંદર જાતિ સ્મરણને હિસાબે બંશ્રી પ્રસિદ્ધ કર્યું કે ફતેહકુમારને ત્યાં અધ્યાત્મની ઘણી રુચિ હતી. તો અધ્યાત્મ તત્વની ઘણી રુચિ હોવાને કારણે અધ્યાત્મ તત્વ એવો આત્મા એના સંસ્કાર પડી ગયેલા, એ સંસ્કાર લઈને આવ્યા એમાં, અને સમયસાર મળતા રસ્તો હાથમાં આવી ગયો. તો અમુક સંતોને બહાર બાદ રાખતા એમ કહેવું છે કે પોતાનું એવું છે એ ગુરુ મળ્યા નથી, છતાં પોતે કામ કરી લીધું છે. યોગ્યતા છે અમુક પ્રકારની, સંસ્કાર હજી ત્યાં નથી પણ અમુક પ્રકારની વિશિષ્ટ પ્રકારની યોગ્યતા છે કે એને માર્ગ ઉપર આવવું કઠિન નથી, એના માટે એ માર્ગ ઉપર સહેલાઈથી સુગમતાથી ગમે ત્યારે આવી જશે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, એટલે એને જિજ્ઞાસા આવવી જોઈએ, ઉપરના પ્રશ્નોને નેપથ્યમાંથી પ્રશ્નો ઉઠવા જોઈએ, એ ક્રમમાં આવવા અને તે ગુફાનું દર્શન કરવા, તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે અને સત્સંગમાં ઘણા વખત સારી રીતે રહેવું જોઈએ, સત્સંગ વિશેષપણે ઉપાસ હોવો જોઈએ. ઘણા લાંબા કે દીર્ઘ સમય પર્યંત સત્સંગની ઉપાસના કરવી આવશ્યક છે. બીજું શું આમાં રસ્તો બતાવ્યો કે કોઈ જીવને વિચાર આવે કે આ પ્રશ્નો મેળવવા જતા મારા જીવને આ પ્રશ્નો ઉત્પન્ન થયા નથી, શું તો હવે મારે શું, અથવા એ પ્રશ્નો ઉત્પન્ન થવા ઘટે એ પહેલા બધું જાણવાનું મળ્યું એટલે જિજ્ઞાસા મરી ગઈ છે. બધી ખબર છે જીવના ગુણ આટલા છે, પુત્રના ગુણ આટલા છે, ફલાણું આમ છે, ફલાણું આમ છે, શું પર્યાય આટલા પ્રકારના છે, અનુજીવી ગુણામ છે, પ્રતિજીવી ગુણામ છે, બધું શીખવાનું તો મળે છે. હું જિજ્ઞાસા મરી ગઈ, બધી ખબર છે. ભૂતાર્થના આશ્રય સમય દર્શન થાય છે, વ્યવહાર જાણે તે જાણે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અગિયારમી ગાથા બારમી ગાથા આવી ગઈ, શું સામાન્ય આવિર્ભાવથી આત્મા પ્રગટ થાય છે, વિશેષના પૂર્વભાવથી પ્રગટ થાય છે, બધું સમજ્યું. થિયરિટિકલ બધી સમજ આવી ગઈ, જિજ્ઞાસા મરી ગઈ, એને શું કરવું, એનો ઉત્તર આવે છે. ઠીક એ ક્રમમાં ન આવ્યા હોય એને શું કરવું, એને તે તત્વજ્ઞાનની ગુફાના ઊંડાણનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે, એટલે સત્સંગની જરૂર છે, એને સત્સંગમાં રહેવું. કદાપિ તે ગુફા દર્શનની તેની ઈચ્છા ન હોય તો પણ પોતાના આ ભવના સુખર્થે પણ જન્મ્યા તથા મોવાની વચ્ચેનો ભાગ કેવી રીતે સારી રીતે સુખેથી જાળવા માટે પણ એ અભ્યાસની ખચિત જરૂર છે. શું કહેતું એમાં કે કદાચ એ ગુફાના ઊંડાણમાં જવાની ઈચ્છા ન હોય, ભાઈ આપણે ઊંડા ઉતરવું આપણું કામ નથી. કાલે કૃપાળુદેવના ઘરે આવ્યા હતા રાતે, અમે તો બહુ લાંબો ન સમજીએ, અમને તો એક વાત બહુ સારી ગમી છે, રાજને હૃદયમાં રાખો અને સદાચારથી જીવન જીવો. એટલે એમ કે આપણી સાથે વાત કરતા એમ લાગે કે અમે કઈ ઊંડા તમારી જેમ ઉતરતા નથી, આટલું અમે ઓછું ટૂંકું પટ્યું છે. રાજને હૃદયમાં રાખો, રાજ એટલે શ્રીમદ રાજચંદ્ર, અને સદાચારથી જીવન જીવો, પ્રમાણિકતાથી વેપાર કરો, કોઈ ક્લેશ કરો નહીં કોઈની સાથે, સદાચારથી બધાની સાથે વર્તન કરો. આટલું થાય તો ઘણું થાય, પણ આમાંથી તમે બહુ ઊંડે ન ઉતરવું હોય એને પણ પોતાના આ ભવના સુખ અર્થે પણ આ ભવના સુખ, આ ભવ એટલે કેટલો, કે જન્મ્યો અને મૂળ એ વચ્ચેનો ગાળો, એનો અર્થ કર્યો છે. આ ભવના સુખને અર્થે પણ જન્મ તથા ભૂવા, ભૂવા એટલે મૃત્યુ, ભૂવાની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે, કોઈ રીતે એટલે સુખેથી ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીદ જરૂર છે. આ તત્વજ્ઞાન સત્સંગે કરીને અભ્યાસ કરવા યોગ્ય છે, એને પણ સત્સંગની જરૂર છે, તો કાંઈ નહીં તો જીવન શાંતિથી વ્યતીત થશે, નહીતર જીવનમાં અશાંતિનો પાર રહેશે, ક્યાંય હક નહીં પડે. આ અભ્યાસની ખચિત એટલે અવશ્ય જરૂર છે, એ કથન અનુભવ ગમ્ય છે, આ વાત અમારા અનુભવથી થઈ છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે, અમને અનુભવમાં આવ્યું છે, તમને ઘણાને પણ આ વાત અનુભવમાં આવેલી છે. ઘણા આર્ય પુરુષ સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે, તેઓએ તે ઉપર અધિકાધિક મનન કર્યો છે, આ વાત ઉપર ઘણા વિચાર કર્યો છે અને એના ઉપર ઘણું મનન કર્યું છે. એટલે સત્સંગને ઉપાસવાની વાત શાસ્ત્રોમાં અને અનેક મહાસત્પુરુષોએ ઠામ ઠામ કરેલી છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા દૈવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર હો, ઉપકારી થાય છે ને, ક્રમ ક્રમ માનનારા મહાત્મા ઉપકારી થાય છે. કેટલું બહુમાન આવ્યું છે ક્રમ ઉપર, ક્રમ ક્રમ માટે નહીં રાખો પત્ર છે. હું વાંચ્યા સમજ્યા પછી ક્રમ ઉપર ધ્યાન નથી ગયું. આપણે ત્યાં પણ ઘણા અભ્યાસી જોયો અને ક્રમ ઉપર ધ્યાન નથી કે આનો ક્રમ શું, પણ આટલું બધું વાંચી નાખ્યું, સાંભળી નાખ્યું, જુદા ભક્તિ યાત્રાઓ દયા દાન બધું ઘણું ઘણું કરી નાખ્યું, પણ ક્રમનું શું કે એ વિચાર જ નથી આવ્યો. એનું ધ્યાન થઈ ગયું. તુલસી સંગત સાધુ કે હરે કોટિ અપરાધ સિયાવર રામચંદ્ર ગઈ જાય. જવાહરલાલ નહેરુ ગુજરી ગયા હતા અને કાર્યકારી તરીકે એમને વડાપ્રધાન તરીકે એમને મૂક્યા હતા. જો કે ત્યારે હજી મૂક્યા નિયુક્ત નહોતા કર્યા. શું રાષ્ટ્રપતિના હાથમાં થોડા દિવસ આવે ને પછી કોઈ મૂકે પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા. એ પહેલા એ મુંબઈમાં કઈક મિટિંગ ચાલતી હતી અને ત્યાં મુંબઈમાં ઉપસ્થિત હતા. એને આમંત્રણ આપ્યું હતું. બાદ મારે માણસો રોકા એને કાંજી સ્વામી કાંજી સ્વામી નહીં જાઓ તમે, એમના હાથે સમર્પણ કરવાનું કે ગુરુગુરુની 75મી જયંતિ જન્મ જયંતિ હતી એ વખતની વાત. હીરક મહોત્સવ જયંતિ ઘણા રોકા પણ એ રોકાણા નહીં. છેલ્લી ઘડીએ ડ્રાઈવરને કે ઉપાડતો તું બી તળાવ લઈ જાય મને આવી ગયા. અચિંતા ગુરુદેવની સભામાં આવ્યા અને ગ્રંથ સમર્પણ કર્યો. ત્યાર પછી વડાપ્રધાન થઈને ત્યારે બોલ્યા હશે, હું નતો ત્યારે બોલ્યા હશે. તુલસીદાસમાં આવે છે તુલસી સંગત સાધુ એક ઘડી આધી ઘડી એક ઘડી સત્સંગ મળે અરે અડધી ઘડી મળે અડધીનો પણ અડધી પુની આધ અડધીમાં પણ અડધી ઘડી સત્સંગ મળતો હોય એ સત્સંગ ઉપાસણ આવી ગઈ છે. એટલો મહિમા તો અન્યમતિમાં છે સત્સંગનો. ઠીક મેં તો હજી જૈન થયા બધું ઠેકાણા નથી સત્સંગના મહત્વ સમજવાનો. શું એ લોકો એટલો મહત્તા છે કે અડધી ઘડી ની અડધી ઘડી એટલે પા ઘડી પણ સત્સંગ કરે તો કરોડો અપરાધ નું હરણ થઈ જાય, નાશ થઈ જાય એવો સત્સંગનો પ્રભાવ છે એમ કેવું છે. શું અને એ તો ગમે ત્યારે તીર તો એક વખત જ વાગે છે ને, એક વખત તીર વાગ્યું ગમે ત્યારે તો પૂર્વ જન્મના જન્મો જન્મના કરોડો અપરાધ નાશ કરવા માટે સમર્થ થઈ જાય છે. એ સત્સંગનો મહિમા છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુની આજ તુલસી સંગત સાધુ થી હરે કોટી અપરાધ કરોડો અપરાધ હરે. પ્રસિદ્ધ અદભુત પ્રસિદ્ધ છે અમને પણ વૈષ્ણવમાં પ્રસિદ્ધ છે રામાયણનો. હા સાચી વાત છે. બીજાને અનુભવ થયો અને ખબર પડે અરે સત્સંગ મળ્યો જીવન બદલાઈ ગયું આખું. તો ભૂતકાળમાં તો કરોડો અપરાધ કરીને અહીં આવ્યા છે, આખું જીવન બદલાઈ ગયું તો એ બધા અપરાધોનો નાશ થયો કે નહીં? લાઈન ફરી ગઈ ગાડીનો પાટો બદલાઈ જાય થાય જ તે એ સત્સંગનું મહત્વ છે. અને સત્સંગ નહોતો મળ્યો ત્યાં સુધી કઈ થયું નહોતું એટલે એનું મહત્વ આવ્યા વિના. સત્સંગ કર્યો સત્સંગ થાય અને આમ થાય એમ કેવું છે. મિત્ર સત્સંગ થયો એટલે બીજું કઈક થયું છે. પછી તો નિર્દોષ થાય ને સીધી વાત છે. પછી નિર્દોષ થવા નીકળે પરિપૂર્ણ શુદ્ધ થવા નીકળે છે. કેવો કેવો થવા માટે બા પડે છે? પરિપૂર્ણ શુદ્ધ થવા માટે શરૂઆત કરવાનો. પછી તો ગાડીનો પાટો બદલાય ને એટલે બધા સ્ટેશન બીજા જ આવે. પછી પછી ઓલા સ્ટેશન નો આવે ને તો શું વાત છે. થાય નહીં થાય નહીં ખુલ્લા હૃદય એટલે શુદ્ધ અંતકરણથી, શુદ્ધ દાનથી, શુદ્ધ નિયતથી કરેલો સત્સંગ કદી નિષ્ફળ જાતો નથી. એ તો અનુભવની વાત છે, બધાના અનુભવની વાત છે. જયારે સફળ થયું બધાનો અનુભવ એક જ બોલે છે, કોઈનો અનુભવ બીજો બોલતો નથી. શું કહે છે, આત્માને શોધી એટલે ખોજ કરીને, શોધવો એટલે અહીંયા ખોજ કરવી, તેના અપાર માર્ગમાંથી એટલે ગૂઢ ઊંડા માર્ગમાંથી જે થયેલી પ્રાપ્તિ, જે સત્યની પ્રાપ્તિ થઈ, પરમાર્થની પ્રાપ્તિ થઈ, અને ઘણાને ભાગ્યશાળી થાય લેવામાં, એટલા માટે સત્પુરુષોએ અનેક ક્રમ બાંધ્યા છે. એટલે ક્રમનો એક પછી એક પછી એક અનેક પ્રકારનો ક્રમનો વિસ્તાર કરેલો છે, કે મહાત્મા દૈવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર વિભક્તિ કરી છે. જે સત્પુરુષોએ માર્ગનો ક્રમ બાંધ્યો તે સત્પુરુષોને અહીંયા નમસ્કાર કરીને ભક્તિ પત્ર લખતા લખતા ભક્તિ કરી છે. એ પત્ર દ્વારા સત્સંગ ચાલે છે. સત્સંગમાં સત્પુરુષોની, મુનિઓની, ભગવાનની મહત્તા કરવી, ભક્તિ કરવી, એ પણ સત્સંગનો એક મુખ્ય વિભાગ છે.